તારીખ 13/9/83 મંગળવાર સવારે 8:15 અનુસાર
પર્યુષણ એટલે સમસ્ત પ્રકારે શુદ્ધાત્માને સન્મુખ થઈ અને જેવો પોતાનો શુદ્ધાત્મા છે દેહથી ભિન્ન 8 કર્મથી ભિન્ન અને પુણ્ય પાપની લાગણીનું જે બહિર્મુખ ઉત્થાન થાય છે એવી જે વ્રતિઓ છે દુઃખદાયક વ્રત અને અવ્રતના જે વિકલ્પો ઉઠે છે બહિર્મુખ એ દુઃખદાયક ભાવો છે એનાથી ભિન્ન અંતર પરમાત્મા સુખ સાગર બિરાજમાન છે એવા શુદ્ધાત્માની ઉપાસના કરવી એટલે કે જેવો શુદ્ધાત્મા છે તેની સન્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરવો એ અનુભવમાં જે આત્મા આવ્યો તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી અને એમાં સ્થિરતા કરવી એવા પરિણામને પરમાત્મા આત્માની આરાધના કરી કહેવામાં આવે છે એ આરાધનાના ઉપાસનાના દિવસો છે આ ધ્યાનની શિબિર છે શુદ્ધાત્માનું કેમ ધ્યાન થાય એની વાત ચાલે છે એક સમય માત્ર પણ એને શુદ્ધ આત્માનું ધ્યાન કર્યું નથી નિમિત્તનું ભેદનું રાગનું એ ધ્યાન કરી રહ્યો છે 24 કલાક ધ્યાન કરતા તો આવડે છે પણ પરનું ધ્યાન કરીને આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાન કરે છે પણ ધર્મ ધ્યાન એક સમય માત્ર કર્યું નહીં એ અહીંયા પર્યુષણ પર્વાધિરાજના દિવસોમાં પુણ્ય પાપથી ભિન્ન આત્માની ઉપાસના કેમ કરવી અને જેને ઉપાસના કરીને ચારિત્ર દશા પ્રગટ કરી છે એવા મુનિરાજોને ચારિત્રમાં 10 પ્રકારના ધર્મ એટલે આત્માનો સ્વભાવ એ જેને આત્મસ્થિરતા પ્રગટ કરી છે એવા મુનિરાજોની મુખ્યપણે અહીંયા વાત ચાલે છે આજે 10 લક્ષણ પર્વનો 3જો દિવસ છે આજે ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ કહેવાય છે આજવ એટલે સરળતા કપટના પરિણામથી રહી સરળતા પણ સરળતા 2 પ્રકારની એક વ્યવહાર સરળતા અને એક નિશ્ચય સરળતા વ્યવહાર સરળતા એ શુભ ભાવમાં કશાયની મંદતાના પરિણામમાં જાય છે પણ મંદનું કારણ છે એ વ્યવહાર સરળતાના પરિણામથી પણ ભિન્ન અંતરમાં એક સરળતાની મૂર્તિ છે એનું અવલંબન લેતા પરિણામમાં પણ વિતરાગી સરળતા પ્રગટ થાય છે એને ઉત્તમ આર્જવ એટલે સમ્યક દર્શન પૂર્વકની વિતરાગી સરળતા નિશ્ચય સરળતાની વાત થાય છે વ્યવહાર સરળતાનું પણ હજી ઠેકાણું ન હોય હજી તો બીજાને છેતરવા માટે કપટના ખેલ કરતો હોય માયા કપટ અને હજી સરળતા એટલે કે વ્યવહાર સરળતાનું પણ ઠેકાણું ન હોય શ્રીમદજી આ શબ્દ વાપરો છે પાત્રતામાં એને સરળતા પણ જીવને આત્માર્થી જીવને સહજ દશા હોય છે એનો બોધ ન આપવો પડે એ તો સેજે એટલી લાયકાત તો એનામાં વિતરાગી સરળતા શુદ્ધાત્માને આશરે પ્રગટ કરવા નીકળ્યો હોય અને બહારમાં માયા કપટના ખેલો ન હોય એ તો પાપના પરિણામ છે વ્યવહાર સરળતા એ પુણ્યના પરિણામ છે અને નિશ્ચય સરળતા એ તો વિતરાગી પરિણામ મોક્ષનો માર્ગ છે એ વિતરાગી સરળતાની વાત ચાલે છે આત્માના જ્ઞાયિક સ્વભાવમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો તે ઉત્તમ સરળતા છે આત્મા જ્ઞાન આનંદ ની મૂર્તિ ક્રોધ માન માયા લોભ રહિત છે. વર્તમાન પર્યાયમાં ક્રોધ જ્યારે થાય છે સંસારી જીવને, ત્યારે ક્રોધ થી ભિન્ન આત્મા છે એને દેખો. ક્રોધ તે હું છું એમ ન દેખો એમ કે છે. ક્રોધ માન માયા લોભ રહિત છે તેને જેવો છે તેવો સમજવો, અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, આડોળાય ન કરવી કે આત્મા આવો છે. આત્મા વર્તમાન પૂર્ણ સંસાર અવસ્થામાં સર્વજ્ઞ છે, સ્વભાવી શક્તિએ. આત્મા અબદ્ધ છે, વર્તમાન સંસારમાં કર્મનો બંધ નથી કે ન નથી, કે વર્તમાનમાં રાગ દ્વેષ આત્મામાં થતા નથી કે ના નથી થતા. આત્મા જ્ઞાન ની મૂર્તિ છે, એમાં જ્ઞાન થાય છે. રાગ જ્ઞાન પદમાં ભિન્નપણે જણાય છે, પણ રાગ રૂપે આત્મા થઈ શકતો નથી. એ શ્રદ્ધામાં વક્રતા ન કરવી તે સમ્યક દર્શન નું સરળતા છે. સરળતાના પ્રકાર પહેલા, સમ્યક દર્શનમાં પણ એક આચરણ છે. સમ્યક દર્શન ને વિતરાગી પરિણામ છે, સમ્યક જ્ઞાન પણ એક વિતરાગી પરિણામ છે, અને સમ્યક ચારિત્ર એ પણ વિતરાગી પરિણામ છે. વિતરાગતા વિના ધર્મની શરૂઆત થઈ શકતી નથી, અને એ વિતરાગ દશા શુદ્ધ આત્માના અવલંબન વિના થઈ શકતી નથી. અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા, શુદ્ધ આત્માનો સ્વભાવ જે ત્રિકાળ જ્ઞાનાનું પરમાત્મા છે એને જેમ છે તેમ ન માનતા, ન સ્વીકાર કરતા, શ્રદ્ધામાં ન લેતા, સ્વરૂપની આડાઈ કરીને પુણપાપ વાળું માનવું, સીધ પરમાત્મા પુણપાપ થી રહીત હોય પણ સંસારી જીવ કાં હોય, પુણ્ય ને કાં હોય પાપ, કાં પાપ વાળો ભાવ હોય અને કાં એ જીવ પુણ્ય વાળો હોય. વર્તમાનમાં જે સંસારી જીવ કહેવાય છે ઉપચાર થી ખરેખર તો મુક્ત છે. પણ એને પુણ્ય પાપ વાળો હું છું એમ માનવું એ આડોળા એને વક્રતા છે, એ સરળતા નથી. સમ્યક દર્શન એમાં નથી, એમાં મિથ્યાત્વ ઉત્પન્ન થયું, એ મિથ્યાત્વની આડોળા એ જાય તો સમ્યક દર્શન ની સરળતા પ્રગટ થાય, અને સ્વરૂપમાં રમે તો ચારિત્ર ની વિતરાગતા સરળતા પ્રગટ થાય. સરળતાના બે પ્રકાર, એક શ્રદ્ધા અપેક્ષા એ સરળતા, અને એક ચારિત્ર અપેક્ષા એ સરળતા. મિથ્યાત્મ ના પરિણામ છે ત્યારે મિથ્યાત્મ થી ભિન્ન ભગવાન આત્મા અંતર બિરાજમાન છે. એવો વિકલ્પ ઈ પણ વ્યવહાર સરળતા છે, પણ મિથ્યાત્વ ના પરિણામ સહિત આત્માને માનવો એ તો તીવ્ર વક્રતા છે. એવું સ્વરૂપ છે નહીં, શ્રદ્ધા ખોટી છે નહીં. સ્વરૂપ ની આડાઈ કરીને પુનપાપ વાળું માનવું હો પુનપાપ ના પરિણામ હોય, પણ પુનપાપ વાળો હું છું, જ્ઞાનમય છું ને સુખમય છું એ આત્માના સ્વરૂપને ભૂલી જઈને શુભાશુભ વાળો પુનપાપ વાળો માનવો શ્રદ્ધા વિપરીત છે. અને પછી ઉપરાંત પાછો પુણ્યથી ધર્મ થાય, એક તો પુણ્ય વાળો માનવો અને એ પુણ્યની ક્રિયાથી આત્માને ધર્મ થાય માનવું, ડબલ ગુનો છે. આ વાત જગતમાં ક્યાંય છે નહીં. આ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જિનેન્દ્રનાથે કહેલી વાત, સંતોએ સાધુજીએ આ શાસ્ત્રમાં લખી છે, અને ગુરુદેવે આ વાત કાઢીને અનુભવીને બતાવી છે. તે કપટ છે પુનપાપ વાળો આત્મા. હું કપટ તો કરતો નથી, કપટ કઈ કરતો નથી, સરળતા છે. પણ તું તારા આત્માને રાગ વાળો માનો કે રાગથી રહી, એ સંસારી છે ત્યાં સુધી તો રાગથી સહિત જ આત્મા હોય ને, સિદ્ધ થાય ત્યારે રાગથી રહિત આત્મા હોય. અરે વર્તમાન ત્રણેય કાળ ભવ્ય હો કે અભવ્ય જીવ સંસારમાં હો ચાર ગતિમાં, એ પણ ચાર ગતિ થી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન છે. ગતિના ભાવ થી પણ આત્મા જેમાં ગતિ પણ નથી અને ગતિ નો ભાવ પણ જેમાં નથી એવો પરમાત્મા તે હું છું એમ માન. કોઈ પરના સંગથી કે પુષ્પ પરિણામ થી આત્માને લાભ માનવો એમ કે આવી વાત ઊંચી અધ્યાત્મની જાજા જીવો લાખો જીવ ન સમજે માટે કઈ હળવું એટલે વિપરીત કરવું અને કેવું એમ ન હોય. ભલે થોડા સમજે પણ સત્ય હોય હંમેશા, અસત્ય ન હોય. સત્યને સંખ્યાની જરૂર નથી. થોડા સમજે કે દાદા સમજે પણ જ્ઞાનીઓને તો પોતાને સત જે અનુભવમાં આવ્યું છે ભાઈ છે એ જગતના જીવોને રજૂ કરે છે. લાયક જીવ ગ્રહણ કરીને એ પણ સમ્યક દ્રષ્ટિ થાય છે એવી પરંપરા ભારતમાં ચાલે છે. અનાર્યતા છે આત્માને પૂજવાળો માનવો વક્રતા અનાર્ય છે. આ અનાર્ય આપણે આર્ય છીએ. આપણે આર્ય છીએ એ આર્યપણું ક્યારે કહેવાય કે પુણ્ય પાપ થી હું ભિન્ન છું, રહિત છું અને એના ફળમાં જે આવતું દુઃખ એનો પણ હું જ્ઞાતા છું પણ એનો ભોગતા નથી ત્યારે તો હજી આર્ય થયો કેવા. ક્ષેત્ર અપેક્ષા એ આર્યની વાત નથી, ભાવ અપેક્ષા એ આર્યતાની વાત ચાલે છે. ધર્મની વાત તો કઈ ઊંચા પ્રકારની જોઈને જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું. જેવો આત્માનો સ્વભાવ ત્રિકાળ જ્ઞાન આનંદ છે આત્મા એવો માનવો, શ્રદ્ધામાં એમ લેવું, જરાય વિપરીત ન માનવું તે સમ્યક દર્શન રૂપે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપ ની સમજણ માં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહાર ના આશરે લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે. પાંચમા આવર્ત જુદા પ્રકારની વ્યાખ્યા. જ્ઞાની ને અજ્ઞાની ની હંમેશા વ્યાખ્યા ત્રણે કાળ જુદા પ્રકારની જ હોય. એની વાણીના યોગે ખ્યાલ આવે કે આ જ્ઞાની ની વાણી છે ને આ અજ્ઞાની ની વાણી છે. વચનના યોગે ખ્યાલ આવે, પરીક્ષક હોય ને ખ્યાલ આવી જાય. પક્ષપાત હોય વાળાનો એને ખ્યાલ આવે નહીં. આ વ્યવહાર રત્નત્રયના પરિણામ પણ રાગરૂપ છે. પાંચ મહાવ્રતના ભાવ રાગરૂપ છે, બંધનું કારણ છે, એ દુઃખનું કારણ છે. પાંચ મહાવ્રતના પરિણામ કષાયની મંદતા છે, એ વિતરાગ ભાવ નથી. વિતરાગ ભાવ તો શુદ્ધ આત્માના આશ્રય જેટલી લીનતા રમણતા થાય એને વિતરાગ ભાવ કહેવામાં આવે છે. તે આત્માનું આ વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે. આ કઠણ પડે પુણ્ય પાપના પરિણામ થાય છે હોય છે ત્યારે ભગવાન આત્મા એનાથી રહિત રહી ગયો છે સ્વીકાર કરે તો સમ્યક દર્શન. બસ પુણ્ય પાપના પરિણામ ભલે હો, પરિણામમાં એનું લક્ષ છોડી અને એનાથી ભિન્ન જ્ઞાનાનંદ પરમાત્માનું અનુભૂતિ થઈ શકે છે. કેમ કે જ્ઞાયક ભાવમાં પુણ્ય પાપનો અભાવ છે. તેથી જ્ઞાયક ની સન્મુખ થતા એકલા જ્ઞાયક નો અનુભવ આવે છે, પુણ્ય પાપ ના વિકૃત ભાવ નો અનુભવ સ્વાદ માં આવતો નથી. વ્યવહાર રત્નત્રય નું પરાશ્રિત ભાવ થી તેને લાભ માનવો તે અનંત કપટ નું સેવન છે. કપટ ના ખેલ કરે છે આ ભૂલી. આમ સામાન્ય બીજાને છેતરવાની કપટ નો ભાવ એ તો મહાપાપ છે, પણ આ પણ એક પાપ છે કે છે પોતે પોતાને ઠગે છે, બીજો કોણ કોને ઠગે? અને તે વ્યવહારનો આશ્રય છોડીને શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો, તેવો છે આત્મા, એને માનવો અને તેમાં સ્થિર થવું, આ સમ્યક દર્શનના ચારિત્રાની મોક્ષ માર્ગ તે ઉત્તમ આર્જવ ધર્મ છે. આર્જવ એટલે સરળતા, સરળતા એટલે વિતરાગી સરળતા, વિતરાગી સરળતા એટલે નિશ્ચય સરળતા, એ સંવરજરાના પરિણામ છે. વ્યવહાર સરળતા એ કશાયની મંદતારૂપ શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ થાય છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિ દશામાં જે વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઉઠે તે રાગ છે. ભાવલેગી સંતને બાહ્યમાં નગ્નતા 28 મૂળગુણનું પાલન, ઉભા ઉભા એક વખત આહાર, દિવસના તો ઊંઘ હોય નહીં અને રાત્રિના પાટલા પોરે થોડી ઊણી સેકન્ડ ઊંઘ આવે, એક સેકન્ડ ઊંઘ પૂરી ન થાય એટલી તો જાગ્રત અવસ્થા. પ્રચુર આનંદના વેદનમાં પ્રમાદ છૂટી જાય છે, પણ રાગ રહિત થઈને જેટલો સ્વરૂપમાં ઠેરો તેટલો ઉત્તમ આર્જવ ધર્મ છે. હજી સાધુના સ્વરૂપનું ઠેકાણું ન મળે, આ નિમિત્તનું હજી ઠેકાણું નહીં. ખરેખર તો આત્માના વિતરાગ ભાવમાં જ ઉત્તમ સમાધિ દશે ધર્મો આવી જાય છે. દશે ધર્મોમાં વિતરાગ ભાવ એક જ પ્રકારનો છે, પણ તે વિતરાગ ભાવ થયા પહેલા ક્ષમાધિ જે જાતનો વિકલ્પ હોય શુભ ભાવ, તે અનુસાર ઉત્તમ ક્ષમા ધર્મ વિગેરે નામથી તે વિતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે પૂર્વ પર્યાયનો અપેક્ષાએ, અને તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમ ક્ષમાધિ ધર્મ કહેવામાં આવે છે. આ પ્રકારે આર્જવ ધર્મ એક ચારિત્ર દશા મુનિરાજને પ્રગટ થાય છે, એનું વર્ણન ચાલે છે. એનો આજનો દિવસ છે એટલે કપટ છોડીને સામાન્ય રીતે જે જગતમાં કપટ કરવાના ભાવે તો પાપ છે, તો છોડીને વ્યવહાર સરળતામાં આવીને પછી એમાંય સંતોષ ન પામીને નિશ્ચય સરળતાના પરિણામ પણ કેમ પ્રગટ થાય, કે જેમાં પરિણામનો અભાવ છે એવા ધ્રુવ પરમાત્માનો અવલંબન લેતા નિશ્ચય પરિણામ પ્રગટ થાય. એની પહેલા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ચારિત્ર પહેલા એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એનો અધિકાર 11 ગાથામાં આચાર્ય ભગવાન સમ્યક દર્શનની પ્રગટતાનો અધિકાર છે. એ અધિકારમાં એમ કહ્યું કે વ્યવહાર નહીં સગળો અભૂતાર છે અને શુદ્ધ નહીં ભૂતાર છે, તેથી ભૂતાર્થને આશરે જીવને સમ્યક દર્શન નિશ્ચય નિયમથી ચોક્કસ અપવાદ વિના થાય છે. એટલે ભૂતાર્થ એટલે પુણ્ય પાપથી ભિન્ન પોતાનો શુદ્ધ આત્મા છે, એને અંતર મગ્ન થઈને એને અતિંદ્રિય જ્ઞાન વડે જાણવો, અનુભવવો અને એમાં સ્થિરતા કરવી, તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ અધિકારમાં હવે પાણીના દ્રષ્ટાંતે વાત કરીને હવે સિદ્ધાંતમાં ઉતારે છે. પાનું 24મું છે. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, રાગનો રસીલો રાગના પ્રેમમાં પડેલો આત્મા ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેયને જ્ઞાન માનતો આત્મા એ સહજ એક નાયક ભાવ એની દ્રષ્ટિમાં આવતો નથી. રાગના પ્રેમમાં, બુદ્ધના પ્રેમમાં, પુણ્યના ફળના પ્રેમમાં અને શાસ્ત્ર જ્ઞાનની અધિકતામાં ભગવાન અધિક ભિન્ન આત્મા એની દ્રષ્ટિમાં આવતો નથી. સહજ એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો, ટંકાઈ ગયો, આચ્છાદિત દ્રષ્ટિમાં આવતો નથી. છે તો પ્રગટ, પણ એને પરિણામમાં પરિણામમાં નિમિત્ત ભેદ ને રાગ દેખાય છે એટલે એની દ્રષ્ટિમાં જ નાયક ભાવ આવતો નથી, તો તેની અપેક્ષા એ તેને દેખાતો નથી એટલે તિરોભૂત થઈ ગયો કહેવામાં આવે છે. એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો આત્માને કર્મનો વિવેક નહીં કરનારા. રાગને ભેદને નિમિત્તને પરને જેટલું લેવું હોય એટલું બહાર માં લઈ લેવું, આત્માને છોડી દે, એ બધું પર છે. વ્યવહાર થી વિમોહિત હૃદય વાળો તો તેને એટલે આત્માને જેમાં ભાવોનો સ્વરૂપ પ્રગટ છે, ઘડીકમાં ક્ષણમાં પુણ્ય ઘડીકમાં પાપ એમ અનેક પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે તે આશ્રવ મલિન તત્વ છે એને જ આત્મા માનનારાઓ. એનાથી ભિન્ન આત્મા છે એ હોવા છતાં એને દ્રષ્ટિગોચર થતો નથી, દેખાતો નથી ભગવાન આત્મા. આખો સમુદ્ર હોય પણ એ ચાર કસું આમ કપડું આડું આવી જાય, આખો સમુદ્ર દેખાતો, ચાદર આડી આવી ગઈ, આખો સમુદ્ર દેખાતો નથી. એક તૈણું આડું આવી જાય તો હિમાલય પાર ન દેખાય. એમ રાગના રસિક જીવો, જ્ઞેય લુપ્ત આત્માઓ, ઇન્દ્રિય જ્ઞાન જે હે છે એને ઉપાધેય માનનારાઓ એને ભગવાન આત્મા હોવા છતાં દેખાતો નથી. એ વિમોહિત થઈ ગયો છે. હૃદય, હૃદય એટલે ચિત્ત, ચિત્ત એટલે જ્ઞાન, એ જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું છે. દેશથી જુદો આત્મા અનુભવમાં આવતો નથી. આ અધ્યોશાંતિ વળી જુદો આત્મા શું બને, શું ભાવ એનાથી વળી જુદો આત્મા હોય અમને અનુભવમાં આવતો નથી. માટે એનાથી જુદો આત્મા નથી એમ અજ્ઞાનીને પાસે છે. એને પોતાની બુદ્ધિથી નાખેલા પણ ભૂતારદર્શીઓ એટલે શુદ્ધ નહીંને દેખનારાઓ. શુદ્ધ નહીંના ત્રણ પ્રકાર છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્યને પણ શુદ્ધ નહીં કહેવાય. એને જાણનારી અતિન્દ્રિય જ્ઞાનની અવસ્થા પ્રગટ થાય એને પણ શુદ્ધ નહીં કહેવાય. અને બેને અભેદ કરીને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. પહેલો શુદ્ધ નહીં છે ધ્યેય છે, બીજો શુદ્ધ નહીં છે એ ધ્યાન છે, ત્રીજો શુદ્ધ નહીં છે ધ્યાતા છે. શુદ્ધ નહીં એટલે શુદ્ધ આત્મા શિકાવ સામાન એને પણ શુદ્ધ નહીં કહેવાય. અને એને વિષય કરનાર એટલે એને લક્ષમાં લેનાર જ્ઞાનના પરિણામને મને ધ્યેય કહેવાય. તો ધ્યેયનું જે ધ્યાન કરે છે પરિણામ તેને ધ્યાન કહેવાય. અને બેની અભેદતા તેને ધ્યાતા પુરુષ કહેવામાં આવે છે. ધ્યાન ધ્યેય ધ્યાતા ને ધ્યાન એવા વિકલ્પ પણ ભેદના છૂટી જાય છે. એ પણ ભેદ દેખાય ત્યાં સુધી આત્મા સ્વરૂપ સંબંધે ભ્રાંતિ છે. રાગ આત્મા છે એમ માને તો મોટી ભ્રાંતિ છે, અને સંયોગ થી સુખ માને તો મોટી ભ્રાંતિ છે. પણ કહે છે કે ધ્યાતા ધ્યાન અને ધ્યેય એવા ત્રણ પ્રકારના ભેદ ઉત્પન્ન થાય એમાં પણ સ્વરૂપ વિશે ભ્રાંતિ થાય છે. એને સ્વરૂપ એવું નથી, એ તો અભેદ થઈને આત્માને અનુભવે. જયારે જ્ઞાતા થઈને ધ્યેયની સન્મુખ થઈને ધ્યાન પ્રગટ કરીને આત્મા અનુભવમાં આવે ત્યારે ભેદની ભ્રાંતિ છેલ્લી, આ છેલ્લી ભ્રાંતિ એટલે મિથ્યાત ટળી જાય છે. છેલ્લો વિકલ્પ ભેદનો એ પણ કરતા કર્મની પ્રવૃત્તિમાં જાય છે. એટલે કહે છે કે એવો ભૂતારદર્શીઓ એટલે કે શુદ્ધ આત્માના અનુભવ કરનારાઓ ધર્માત્માઓ શુદ્ધ નહીને દેખનારાઓ એટલે શુદ્ધ આત્મા અને શ્રદ્ધા જ્ઞાનમાં લેનારા ધર્માત્માઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નહીં અનુસાર પોતાની બુદ્ધિથી એટલે સ્વભાવની સન્મુખનો પુરુષાર્થ કરીને શુદ્ધ નહીં અનુસાર શુદ્ધ આત્માનું અવલંબન લઈને એના અનુસાર જે બોધ થાય શુદ્ધ નહીં અનુસાર બોધ થવા માત્રથી શુદ્ધ આત્માનું અવલંબન લેતા જે બોધ આત્મબોધ થયો આત્મભાન થયું એ બોધ થવા માત્રથી ઉપજેલા ભગવાન આત્માનો બોધ થયો શુદ્ધ આત્માનું અવલંબન લેતા અરે હું તો ત્રણેય કાળ શુદ્ધ છું વર્તમાનમાં શુદ્ધ છું એમ અનુભવમાં આવ્યું ભૂતકાળમાં શુદ્ધ હતો એમ એને પ્રતિક્રમણ થયું વર્તમાનમાં હું શુદ્ધ છું અનુભવ થતા આલોચના થઈ અને ભૂતકાળમાં પણ હું શુદ્ધ હતો એવું પ્રત્યાખ્યાન થઈ ગયું અશુદ્ધતા નહોતો અશુદ્ધ હું નહોતો ભૂતકાળમાં પણ મારી ભૂલ હતી અને ભાવિષ કાળમાં પણ હું શુદ્ધ જ રહેવાનો છું કોઈ કાળે હું અશુદ્ધ થવાનો નથી એમ વર્તમાન શુદ્ધ આત્માનો અનુભવ થતા એને આલોચના થતા એને પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થઈ જાય છે આ સોનગઢમાં કઈ સામાયિક પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન હશે કે નહીં જગતના જીવોએ સામાયિક શું પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચનાનું સ્વરૂપ એને સાંભળવા જ મળતું નથી આ બધા વિકલ્પની જાળ જે ઉઠે છે એને જગતના પ્રાણીઓ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના સામાયિક ઉપવાસ કહે છે સ્વરૂપ કઈક જુદું રહી ગયું માને છે કઈ અને છે કઈ અંદરમાં પણ અંતર સુધી પહોંચે નહીં પછી પાંદડા તોડે બીજું શું ગુળિયું સાચું રાખીને એમાં કઈ ધર્મ પરમ થાય નહીં મિથ્યા તો પુષ્ટ થાય છે અરે ભેદ જ્ઞાન ના વિચારમાં મિથ્યા તો ગળે ને ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય છે એવા ભેદ જ્ઞાન ના વિચાર ને પણ જીવ અપનાવતા ભેદ જ્ઞાન એટલે શુદ્ધ આત્મા ને વર્તમાન જે વિકલ્પ ઉઠે છે એનાથી મારો આત્મા વિકલ્પ થી નિર્વિકલ્પ તત્વ ભિન્ન છે વિકલ્પ નિર્વિકલ્પ ને સ્પર્શતો નથી અને નિર્વિકલ્પ તત્વ વિકલ્પ ને અડતો નથી અત્યંત અભાવ છે બે વચ્ચે કથન કે દબાવ કયો ભાઈ ભાઈ અત્યંત અભાવ વિના કથનચિત અભાવ લાગુ પડતો નથી પર્યાય આત્માથી સર્વથા ભિન્ન છે એમ શ્રદ્ધા થયું ત્યારે જ્ઞાન સાથે પ્રગટ થાય છે કથનચિત ભિન્ન ભિન્ન જાણે છે સર્વથા ભિન્ન માં નિશ્ચાભાસ નો ભય રાખીશ માં સાથે જ્ઞાન પ્રગટ થશે અનુભવ થશે તને અને એ જ્ઞાન કથન ચિત ભિન્ન ભિન્ન પર્યાય ને જાણી લેશે ચિંતા કરીશ માં અને જો કથન ચિત ભિન્ન ભિન્ન નું જ્ઞાન પ્રગટ ન થયું તો તારી શ્રદ્ધા એ ખોટી ને જ્ઞાન પણ ખોટું પોપાભાઈ ના રાજ નથી આ હરદર ના ગાંઠી ગાંધી થવાય એવું નથી એમાં તો ખૂબ અંતરનો પુરુષાર્થ મનન ઘોલન લગન તો એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ શકે છે પોતાની વસ્તુ છે બહારથી કઈ લાવવું નથી પોતાના શુદ્ધાત્માને જેમ છે તેમ શ્રદ્ધામાં લઈ પહેલા દેશના લગતી ઉપર શ્રદ્ધા રાખી જ્ઞાનીઓ ઉપર અને પછી પ્રયોગ કરે તો આત્માનો અનુભવ થાય છે એ ભૂતાર્થશીઓ અનુભવી પુરુષો કહે છે કે પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ અનુસાર બોધ થવા માત્ર થી ઉપજેલા આત્મકર્મ નો વિવેક આત્મા ને રાગ જે ભિન્ન ભિન્ન હતા એને અભિન્ન માનતો તો હવે ભિન્ન ભિન્ન ભાસવા લાગ્યો અનુભવના કાળમાં પેલા હતા તો ભિન્ન જ રાગ ને આત્મા અભિન થયા નહોતા, પણ અભિન માનતો હતો. દેહ ને આત્મા એક થયા નહોતા, પણ બે એક માનતો હતો. જળ ને ચેતન ને એક માનતો હતો, પણ જળ ચેતન એક થયા નહોતા. એમ ચૈતન્ય વિભુ પ્રભુ ભગવાન અતિન્દ્રિય ભગવાન નાથ અને રાગ જળ એક ચેતન ને ભક્તિ નો રાગ જળ એ જળ ને ચેતન ને એક માનતો હતો. નિશ્ચય ભક્તિ પ્રગટ થઈ, વ્યવહાર ભક્તિ બિન છે મારાથી એમ ભાન થયું. આ ભક્તિ ના રાગ ને જળ માં નાખશો તો અમારે કરવું શું? કે તમારે આત્મા ના દર્શન કરવા, નિશ્ચય ભક્તિ પ્રગટ થશે, અને નિશ્ચય ભક્તિ માં જામશે નહીં તો એને વ્યવહાર ભક્તિ ના દેવગુરુ શાસ્ત્ર ના પ્રત્યે ના શુભ ભાવ એ બુદ્ધિ એ આવ્યા વિના રહેશે નહીં. નિશ્ચય ભક્તિ વિના વ્યવહાર ભક્તિ તો આંગળી ભક્તિ છે, દેખતી ભક્તિ નથી. કેવું તો અનંતવાર વ્યવહાર ભક્તિ તો અનંતવાર આજીવે કરી નવમી ગ્રેવ સુધી ગયો. બહુ પુણ્ય કેરા પુંજ થી સુધે માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં. આ વ્યવહાર ભક્તિ એ પુંજ તત્વ છે, પણ એના ભરોસે ભવ નો એક આટો ટળશે નહીં. બફમ માં રહીશમાં નકર રખડી મરી. ભાઈ બહુ પુંજ કેરા ની બેલીટી ભરો.
દેખાશે અમને દેખાણો છે, સંતો કહે ઉતાર દર્શો.
અમને આ કર્મ ને આત્મા જુદો અમે અનુભવ્યો છે. આત્મ કર્મ ના શુદ્ધ આત્મ તત્વ અને ભાવ કર્મ એ બેના વિવેકપણાથી જુદાઈ થી પોતાના પુરુષાર્થ દ્વારા અભિભૂત કરવામાં આવેલા સ્વભાવની સન્મુખ પુરુષાર્થ કર્યો એને અંતરમાં આત્મા ને બંધ ને જુદા પાડનારું અભિન્ન સાધન પ્રજ્ઞા રાતે ચાલે છે ને. પ્રજ્ઞા એટલે અતિન્દ્રિય જ્ઞાન, આત્મા નો અનુભવ. એ અનુભવ થી રાગ ભિન્ન છે એમ અનુભવ માં આવે. ઇન્દ્રિય જ્ઞાન જે એકતા કરે આત્મા ને બંધ ને એકતા તો ઇન્દ્રિય જ્ઞાન કરે છે. એ તો ભિન્ન સાધન છે. અભિન્ન સાધન તો આ અતિન્દ્રિય આત્મા અતિન્દ્રિય નાથ છે. એની અવસ્થામાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. જેને દ્રવ્ય ઇન્દ્રિય નું અવલંબન નથી, જેને નિમિત્ત નું અવલંબન નથી, જેને દેશ ના લબ્ધિ નું અવલંબન નથી, જેને પર્યાય ના ભેદ નું અવલંબન નથી, અભેદ ના અવલંબન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ આત્મા ને બંધ ને જુદા પાડે. રાત્રે ચાલે સરસ ચાલે છે. લ્યો એ તો સરસ જ ચાલે ને. ધાર્મિક જીવો છે તો ધર્મ કરવાની વાત છે. ધર્મી ને આશરે ધર્મ થાય, કર્મ ના આશરે બંધ થાય. કર્મ થી ધર્મ બે ચીજ જુદી છે. કર્મ જુદું ને ધર્મ જુદો. ઘીચે પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નાયક સ્વભાવ પણા ને લીધે તેને આત્મા ને જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે. ત્યારે સાધક એમ કે છે કે હવે અમે આત્માને કેવો જોયો, અનુભવ્યો કે આત્માને જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે. એક નાયક ભાવ તે હું છું એમ શ્રદ્ધા જ્ઞાન માં અમને આવ્યું. આ અનેક ભાવો છે તે હું છું એમ અજ્ઞાન માં આવતું હતું. એ અજ્ઞાન ટળ્યું, આત્મજ્ઞાન થયું. એ જ્ઞાન માં અમે શું જોયું અંદર માં, આત્માને કેવો જોયો, કેવો અનુભવ્યો. આ અર્યંત સિદ્ધિ વાત નથી. આ વર્તમાન અત્યારે ગ્રસ્ત અવસ્થામાં આવા આત્માના દર્શન ભેદ વિજ્ઞાન થી થઈ શકે છે. એને અવિરત સમ્યક દર્શન કહેવામાં આવે છે. જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે. ભેદ જ્ઞાન નો વિવેક જાગ્યો. રાગ થી ભેદ રાગ અનેક પ્રકારના દેખાતા હતા. પાપ ને પુણ્યના ભાવો એનાથી ભિન્ન પડી અંતરદ્રષ્ટિ કરી. દ્રષ્ટિમાં દ્રવ્યને લીધું, દ્રષ્ટિમાં પર્યાય નો અભાવ જાણ્યો. દ્રષ્ટિમાં પર્યાય નો સર્વથા અભાવ જાણ્યો. એકાંત જેવું લાગે પણ સમયક એકાંત છે. સમયક એકાંત થશે તો અનેકાંતિક જ્ઞાન પણ સાથે પ્રગટ. કથનચિત લાગુ પછી પડે છે. સર્વથા પૂર્વક કથનચિત શરૂ થાય છે. અજ્ઞાનમાં કથનચિત ન હોય અને દ્રષ્ટિ સાચી થાય એને કથનચિત જ્ઞાન થયા વિના રહે નહીં. જેમાં એક જ્ઞાય ભાવ પ્રકાશમાન છે. આ પોતાનો દ્રષ્ટિઓ જેને વિવેક થયો, આત્મા ને રાગ ને જુદા પાડ્યા, આકુળતા અને અનાકુળ મૂર્તિ ભગવાન આત્મા એને જુદા પાડ્યા અને પર્યાયમાં અનાકુળ આનંદ નો સ્વાદ આવ્યો. એ ધર્માત્મા કહે છે કે અમને અંતરમાં જઈને જોયું તો આત્મા કેવો લાગ્યો, કેવા દર્શન થી આત્મા ના કઈ દેખો તમે આત્માને, આત્મા દેખાણો કે આ આત્મા અનુભવ માં આવ્યો. પ્રદેશ નથી દેખાતા પણ આત્મા અનુભવમાં કેવો જોયો કે જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે.
આ રાગ ને દ્વેષ ને ક્રોધ ને માદ ને માયા આ 14 ગુણસ્થાન વાળો અમને અનુભવમાં નથી આવતો. 14 માર્ગના સ્થાન વાળો આત્મા છે એમ અનેક પણે આત્મા અમને અનુભવમાં આવતો નથી. એક પર્યાયના અનેક પણાના જે ભેદ છે એ ભેદ થી ભેદ અભેદમાં ભેદ દેખાતો નથી. અભેદ ની દ્રષ્ટિમાં ભેદ બહાર રહી જાય છે. ભેદો બધા બહાર રહી જાય છે પણ દ્રષ્ટિગોચર થતા નથી. દ્રષ્ટિગોચર તો એક અભેદ સામાન્ય એક નાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવમાં આવ્યો અમને. અમે આત્માને એકરૂપ જોયું આજે. અમને એક રૂપ આત્મા છું એમ દર્શન થયા. એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું. ભૂતાર્થદર્શીઓ કહે છે કે અમારે કોઈને પૂછવાની હવે જરૂર નથી. અમે અનુભવ કર્યો એવો તમે અનુભવ કરો તો તમારે કોઈને પૂછવું પડશે નહીં. શું કહે છે? આ ભેદ જ્ઞાન સેવ વિવેક જાગ્યો કે જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન. જ્ઞાન એટલે આત્મા ભિન્ન અને રાગ ભિન્ન. એમ જ્યાં વિવેક જાગ્યો ત્યાં અમને શું થયું કે જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં શુદ્ધ નહીં કતક ફળ ના સ્થાને છે એ મોલી નિર્મળ અશુદ્ધિ પાણી અને મલિન કાદવ ની વચ્ચે નાખતા ફટકડી થી પાણી નિર્મળ અનુભવમાં આવ્યું. મલિન પાણી નો અનુભવ છૂટી ગયો. એમ અનંત કાળ થી રાગ નો અનુભવ હતો, રાગાનુભૂતિ હતી, દુઃખ નો અનુભવ હતો. અનંત કાળ વીતો. રાગ નો અનુભવ હતો, રાગ નો અનુભવ છૂટ્યો. રાગ આત્મા છે એવું શ્રદ્ધાન ને અજ્ઞાન છૂટી ગયું. મિથ્યા શ્રદ્ધાન ને મિથ્યા જ્ઞાન છૂટ્યું. રાગ તે આત્મા ના પરિણામ છે અને રાગ તે આત્મા છે ને રાગી તે આત્મા છે એવું મિથ્યા શ્રદ્ધાન ને મિથ્યા જ્ઞાન ગયું. અને અમને સમ્ય જ્ઞાન પ્રગટ થયું. એમાં તો એક ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો અને કતક ફળ ના સ્થાને જે શુદ્ધ નહીં છે એને જેથી જેવો શુદ્ધ નહીં નો આશ્રય કરે છે એટલે શુદ્ધ નહીં નો વિષયભૂત શુદ્ધ આત્મા એનો અવલંબન કરે છે તેવો સમ્યક અવલોકન કરતા સમ્યક દ્રષ્ટિ છે. શુદ્ધ આત્માનું અવલંબન કરે છે તે સમ્યક દ્રષ્ટિ છે. અશુદ્ધ આત્માનું અવલંબન કરે છે રાગ ને દ્વેષ નું. આત્મા પણ એ માનીને જાણીને એને સમ્યક દર્શન થતું નથી. દેહ ને આત્મા માને છે એને સમ્યક દર્શન થતું નથી. રાગ ને પુંજ ને આત્મા માને છે એને સમ્યક દર્શન થતું નથી. અનાત્મા છે, જડ અચેતન છે, એમાં જાગૃતિ નો અંશ સફર પ્રકાશક ની જાગૃતિ નો અંશ નથી. રાગ આંધળો છે. રાગ 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 ને જાણતો નથી. રાગ જાણનાર ને પણ જાણતો. ભક્તિ નો રાગ ભક્તિ ના રાગ ને જાણતો નથી. અને ભક્તિ નો રાગ જ્યાં થાય છે એનાથી ભિન્ન આત્મા બિરાજમાન છે એને પણ ભક્તિ નો રાગ જાણતો નથી. એ તો અંધકારમય ભાવ છે. એવો સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. પણ એનો અર્થ ભક્તિ છોડીને પાપમાં પરિણમન કરવું એમ નીચે ઉતરવાની વાત નથી. વ્યવહાર ભક્તિ માંથી નિશ્ચય ભક્તિ માં આવવાની વાત ચાલે છે. આ પૂજામાં મંદિર ભરાઈ જાય છે ને આ વાત સાંભળીને વધારે ભરાશે. એના સ્વકાળે ભક્તિનો પૂજાનો વંદનનો ભાવ આવે આવે ને આવે. પણ એ આવવા છતાં એનાથી હું ભિન્ન છું એમ રટણ કરે પૂજા વખતે પૂજાનો વિકલ્પ આવ્યો. પણ આ પૂજાના વિકલ્પથી વિકલ્પ ને જાણનારું જે જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન, વિકલ્પ ને વિકલ્પ ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, એનાથી પ્રભુ ભગવાન મારો આત્મા જુદો છે. હું એને જાણવા માટે જ્યાં સુધી પહોંચાતો નથી ને એટલે ભગવાન આપની પૂજા કરવા હું આવ્યો છું. મારે આપને જે પ્રાપ્ત થયું એ મારે પ્રાપ્ત કરવું છે, પણ મારી નબળાઈ છે ને, એટલે હું એવા નિમિત્તમાં આવતા મને મારા સ્વરૂપનું સ્મરણ થઈ જાય છે. હું તો મારા લોભે આપની પાસે આવું છું. આપને કઈ અમારી અપેક્ષા નથી, અમે વંદન કરીએ કે ન વંદન કરીએ આપ તો અમારી સામે જોતા નથી, પણ અહીંયા ઘરને બદલે જ્યાં મંદિરમાં આવું છું તારા મારા વિચારનો પલટો થઈ જાય છે. વિચારનો પલટો સ્વાધ્યાય મંદિર ને કારણે થતો નથી, એ તો એનું બહિરંગ નિમિત્ત કારણ. અટપટી વાત છે બધી. પલટો થાય તો વિકલ્પાધીન થઈ જાય. નિર્વિચાર એટલે જ્ઞાન થી શૂન્ય ન થાય, ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થી અતિન્દ્ર જ્ઞાન પ્રગટ થઈ જાય, વિકલ્પાધીન થઈ જાય આત્મા. નિર્વિચાર નો અર્થ જળ થઈ જાય આત્મા, એમ કહેવાનો આશય. હા, સમીર દ્રષ્ટિ પણ બીજા જેઓ શુદ્ધ નય નો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યક દ્રષ્ટિ નથી. પુણ્યથી ધર્મ માને છે, સમ્યક દ્રષ્ટિ નથી. પુણ્ય નો આશ્રય કરે છે, કષાય ના આશ્રય નો પીડો છે, કષાય ના ભરોસે રહી ગયો. માટે કર્મ થી ભિન્ન આત્માના દીખનારાઓએ શું કહ્યું? રાગ થી ભિન્ન શુદ્ધ આત્માના દીખનારાઓએ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી. જ્યાં સુધી શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય ત્યાં સુધી એ બુદ્ધિ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. ગુણગુણી નો ભેદ પણ આવે, પણ એ અભેદમાં જ્યાં ગયો ત્યાં વ્યવહારનું લક્ષ છૂટી જાય છે. વ્યવહાર આશ્રય કરવા યોગ્ય, ભલે વ્યવહાર પરમાર્થનો કેનાર છે. મથાણું બાંધ્યું તું વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પેલા એમ કહ્યું હતું કે વ્યવહાર ને અંગીકાર ન કરવો એટલે કે એનો આશ્રય ન કરવો, પણ જો તે પરમાર્થ નો કેનાર છે, અંગુલી નિર્દેશ કરે છે, બતાવે છે, તો એવા વ્યવહાર ને જ્ઞાન તે આત્મા એટલો ઓછામાં ઓછો વ્યવહાર આવ્યો તો જ્ઞાન નું અવલંબન કરવા એમ નથી. એનું અવલંબન છોડીને અભેદ ના અવલંબન સુધી પહોંચવા જવું. માટે એવા વ્યવહાર ને કેમ અંગીકાર ન કરવો? તો કે છે કે કર્મ થી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, એટલે એનું લક્ષ કરવા યોગ્ય નથી. સવાનું છે કેમ બહાર અહી વ્યવહાર નહીં, અભૂતાર્થ ને સુધરી ને ભૂતાર્થ થયો છે. સત્યાર્થ જે પદાર્થ હોય એને તે સ્વરૂપે જે કહે તેને નિશ્ચય નહીં શુદ્ધ નહીં કહે છે, અને સ્વરૂપ જે હોય નહીં એનાથી વિપરીત કહે તેને વ્યવહાર નહીં કહેવામાં. દેહને જીવ કહે વ્યવહાર નહીં, તો એ તો વિપરીત વાત કરે છે. દેહ તે કઈ જીવ નથી, એમ રાગ ને જીવ કહે તો વ્યવહાર નહીં. અભૂતાર્થ કથન કરે છે, અસત્ય કથન કરે છે. વ્યવહારની ને ભૂતાર્થ ને સુધની ને ભૂતાર્થ કયો છે? જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અવિદ્યમાન હોય. રાગ ભગવાન આત્મામાં અવિદ્યમાન છે, અને રાગ ને આત્મા કેવો એ વિપરીત વાત છે. રાગ આત્મામાં છે જ નહીં. આત્મા એટલે શુદ્ધ આત્મા, જેને પરિણામ ને આત્મા માન્યો છે એના ની સમજાય. પરિણામ ને આત્મા માની રાખ્યો છે અને પરિણામ માં રાગ થાય છે અને તેને આત્મા માને છે, એને આ વાક્ય નહીં સમજાય કે રાગ આત્મામાં થાય જ નહીં, અત્યાર સુધી થયો નથી. લે, આ રાગ ક્યાં થાય છે કે પર્યાય માં થાય છે? રાગ થાય છે, પણ ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે. જ્ઞાયક તત્વ સામાન્ય તત્વમાં રાગ થતો નથી. બે પડખા છે આત્માના, આત્મા એક, પડખા બે, એક સામાન્ય ત્રિકાળી શુદ્ધ પડખું, અનેક વર્તમાન ક્ષણિક અશુદ્ધ પડખું એ પર્યાયમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વના પરિણામ એ બધા પર્યાય નો ધર્મ છે, પર્યાયમાં થાય છે, પર્યાય ની સત્તામાં છે, પર્યાય થી બે સામાન્ય સત્તા જ્ઞાયક તત્વ છે. જીવ તત્વ માં રાગ ન થાય છતાં વ્યવહાર ન એ રાગ જીવ માં થાય એમ વ્યવહાર નહીં કહે અને એ વાત સાચી માને તો મિથ્યાત્વ નો દોષ લાગે છે. અગિયારમી ગાથા ઊંચી છે, જૈન દર્શન નો પ્રાણ છે. વ્યવહાર નહી રાગ જીવ માં થાય એમ કહે, વર્ણાદિ ભાવો બધા વ્યવહાર નહી જીવના છે એમ દર્શાવ્યા છે. પણ નિશ્ચયને જોવામાં આવે તો તેમાંના કોઈ પણ ભાવ જીવના નથી. પણ નિશ્ચય નહી સુધી પહોંચનારા જીવો ત્રણેય કાળ ઓછા. વ્યવહાર ની વાત સહેલી લાગે છે એટલે અપનાવે છે અને નિશ્ચય ની વાત એને અનાદિ નો વ્યવહાર નો પ્રતિમાજી પણ શું કરે દર્શન દેવાનું કામ કરે. પણ કોને કે દર્શન લેવા જાય પગથિયા ચડીને અંદર જાય ક્યારે દર્શન થાય ને એમાં ભગવાન આત્મા શું કરતો હોય છે ચોવીસ કલાક એ પ્રશ્ન થયો પ્રતિભાઈ ક્યારે કે ભાઈ દર્શન દેવાનું કામ કરે પણ કોને કે જે દર્શન લે એને એ પરિણામ જયારે અંદરમાં આવે ભગવાનના દર્શન ની અભિલાષા પરિણામમાં થાય ત્યારે એ પરિણામ અંતરમાં આવીને ભગવાનના દર્શન કરી લે તો પરિણામ પણ ભગવાન થઈ જાય. આ ભગવાન એવો કે જે દર્શન લે જેના દર્શન લે એના જેવા પરિણામ થઈ જાય. શું કહ્યું? આ પરમાત્મા એવો છે કે જે પરિણામ પરમાત્માના દર્શન કરે એ પરિણામ પણ પરમાત્મા થઈ જાય. પરમાત્માના દર્શન કરે તે પરમાત્મા થાય છે અને કશાયના દર્શન કરે તે સંસારમાં ચાર ગતિમાં એકાંત દુઃખને ભોગવે છે. આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી, સંતોએ આપણને આ સમજાવી છે અને એને જે આપણને કહી ગયા છે એનું વાગોળવાનું છે અત્યારે આ એની ગેરહાજરીમાં. સુધની નો વિષય અભિનિકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે. થોડોક અભ્યાસ તો જોઈએ, અભ્યાસ વિના કઈ સમજાય નહીં. હવે 20 25 વર્ષ અમેરિકા ધક્કા ખાય એ અભ્યાસ કરે અને અહીંયા કઈ અભ્યાસ, અભ્યાસ તો થોડોક જોઈએ. અને 365 દિવસ એનું સ્વાધ્યાય તો કરવો જોઈએ, તાજો રાખવું જોઈએ આત્માને. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. શું કહે છે? પર્યાયના ભેદો છે ખરા, પર્યાયો નથી એમ નથી સર્વથા. પર્યાયના ભેદો છે પણ આમ અભેદની હું દ્રષ્ટિ જયારે કરું છું ત્યારે પર્યાયનો ભેદ મને દ્રષ્ટિગોચર થતો નથી એમ કે છે. એમ કે છે, ખુલાસો કરશે, આ વેદાંતની વાત નથી, આ વાત હતો ઠીક છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે એની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન. અભેદની દ્રષ્ટિમાં ભેદને વિદ્યમાન કયો છે. ભેદ સર્વથા અવિદ્યમાન છે, ભેદ પર્યાય છે, સર્વથા અવસ્તુ છે એમ નથી. એ જ્ઞાનનું ગ્રહ છે પણ જ્ઞાનનો ધ્યેય નથી. જ્ઞાનનું ધ્યેય તો શુદ્ધાત્મા એક જ છે કે જે આપવા માટે ગ્રહને અવિદ્યમાન કહેવામાં બાકી જેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્ય અર્થ જ કહેવો જોઈએ એમ ન સમજવું. જો ખુલાસો કરે છે કે દ્રષ્ટિના વિષયની વાતમાં આવતા તો જ્ઞાનનો દ્રોહ કરી નહીશ. જો કરી બેઠો જ્ઞાનનો દ્રોહ તો દ્રષ્ટિ પણ ખોટી ને જ્ઞાન પણ ખોટું એક સમયે બે સાતું થાય છે. સમય એક જ છે, સમજાવવામાં ક્રમ પડે બીજો ઉપાય. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, પર્યાય જ નથી, મૂર્તાન નથી, માર્ગના સ્થાન નથી, બંધ માર્ગ નથી, મોક્ષ માર્ગ નથી, બંધ મોક્ષ કલ્પના. હું કહ્યું બંધ મોક્ષ ના પરિણામો છે, પરિણામે બંધ ને પરિણામે મોક્ષ. ખંભાત પાસે વડવા ગામ છે, ત્યાં શ્રીમદજી નો આશ્રમ છે. ત્યાં હું ઘણા વર્ષ પેલા ગયો હતો. મોટા અક્ષરે ડેલામાં લખેલું છે, પરિણામે બંધ પરિણામે મોક્ષ, અથવા પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ, એવા શબ્દો ઘણા વર્ષ પહેલા. પરિણામ છે, બંધ મોક્ષ પણ છે. મિથ્યાત્મથી જીવ બંધાય છે, સમ્યક દર્શનાદિના પરિણામથી જીવ પરિણામે અપેક્ષાએ મુકાય છે. મુક્ત હોવા છતાં મુકાય છે. લે, મુક્ત ને પાછો મુકાય છે. ઈ શું કે દ્રવ્ય મુક્ત છે, પર્યાય મુક્ત નથી, પર્યાય તો બંધન છે. હવે આ સાચું માનવું કે આ સાચું માનવું, આમાં શું અમારે કરવું? કે જેમ છે એમ જાણવું, એમ છે એમ જાણવું, બે ને જાણીને એક તરફ ગળી જવું, એકને ગૌણ કરીને, પર્યાય ને ગૌણ કરીને ત્રણ તરફ ગળવું. એમને સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જ્ઞાન ના જ્ઞેય માંથી ઉડાડી, જ્ઞાન ના જ્ઞેય માંથી જો ઉડાડી દઈશ તો સર્વથા ઉપેક્ષા કરજે, લક્ષ છોડી દેજે, પણ એ બિલકુલ પર્યાય છે જ નહીં. એમ ન માનીશ. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મત માનો, અન્ય મત ભેદરૂપ અનિત્ય ને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, પર્યાય છે જ નહીં, અદ્વિત જ છે, એમાં ભેદ હોય જ નહીં, અદ્રવ્ય હોય જ નહીં. અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મ ને વસ્તુ કહે છે, એવું ઠરે. નવ તત્વ અવસ્તુ છે, નવ તત્વ છે નહીં કઈ. કઈ અપેક્ષા એ કહ્યું કે અભેદ માં એ ભેદો દેખાતા નથી, તે અપેક્ષા એને અવસ્તુ કહેવાય. પણ તદ્દન એની અપેક્ષા એ પણ અવસ્તુ છે એમ નથી. પર્યાય પર્યાય ની અપેક્ષા એ સત છે, પર્યાય પર્યાય ની અપેક્ષા એ સત હોય તો સર્વથા અસત નથી. આશ્રય છોડાવવા માટે અસત કહ્યું હતું તો તદ્દન જ્ઞાન માંથી પણ કાઢી નાખ્યું. પર્યાય છે જ નહીં બિલકુલ. એટલે પર્યાય નથી તો બંધ મોક્ષ નથી. બંધ મોક્ષ જો ન હોય તો ઉપદેશ ન હોય. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ છે, સ્વભાવે મુક્તિ છે, પર્યાય મુક્તિ થાય છે. સ્વભાવ મુક્ત છે અને પરિણામે મુક્ત થાય છે, એ બે વાત જેમ છે તેમ સમજવી જોઈએ. પરિણામે મુક્ત થાય છે તો એને પરિણામે બંધ નો સ્વીકાર કરી લીધો, અને દ્રવ્ય મુક્ત છે તો આશ્રય આવી ગયો. આ ત્રણ માં બધું આવી જાય. આમ જાણવાથી જેમ છે તેમ, જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજો, તે ત્યાં ત્યાં તે આચાર્ય આત્મા સિજન